તારીખ 2/11/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 825 પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું વવાણિયામાં પ્રવચન.
જેમને આત્માના ગુણો પ્રગટ કર્યા છે અને તેનો અતિશય વર્તે છે, ગુણ અને ગુણનો અતિશય, અતિશય એટલે ચમત્કાર, અતિશય એટલે શું? ચમત્કાર, ચમત્કારિક ગુણો જેનામાં ઉત્પન્ન થયા છે અને એ ગુણોથી પ્રભાવિત થયેલા વચનો છે. પ્રત્યક્ષમાં જે વચનો નીકળે છે એ ગુણથી પ્રભાવિત થયેલા વચનો નીકળે છે. એટલે જે વચન શ્રવણ કરવા મળે એનો ટોન પકડાય. જ્યારે લખેલા વચનોમાં ટોન સમજવો મુશ્કેલ છે. આપણે નથી કહેતા પછી બોલવા બોલવામાં ફેર પડે છે. એ જ વાત તમે બીજી રીતે પણ કહી શકો, આ રીતે પણ કહી શકો. માતાને માતા પણ કહેવાય અને પિતાની પત્ની પણ કહેવાય, વાતમાં કઈ ફરક નથી પડતો, પણ બોલવા બોલવામાં ફરક છે. માતા કહે તો એને વિવેક લાગે અને પિતાની પત્ની કહે તો અવિવેક લાગે. ખોટું નથી કીધું કહેનારે, પુત્ર ખોટું તો નથી કીધું, પણ વિવેક ને અવિવેક જેટલો મોટો ફરક પડે, ટોનમાં બહુ ફરક પડે છે. મુમુક્ષુની ભૂમિકામાં જે તત્વજ્ઞાનનો અભ્યાસ છે એ તત્વજ્ઞાન વિશાળ પણ છે અને ઊંડું પણ છે. તત્વજ્ઞાનનું જે ફલક છે એ વિશાળ પણ છે અને ઊંડું પણ છે. એટલે એમાં ઘણા પ્રકારની વાતોનો સમાવેશ છે. મોક્ષુ જીવ એ બધું સમજે છે, કોઈ ગ્રંથ વાંચીને, કોઈ પ્રત્યક્ષ યોગમાં. સમજણ ભલે ચોખ્ખી ગમે એટલી હોય પણ વજન જવામાં ફરક પડે તો એ એક મુખ્ય ગમતાની ભૂલ છે. વેઇટેજ, વજન જ્યાં જેટલું આપવું જોઈએ એથી વધારે આપે કે ઓછું આપે, એટલે એની અસર સાધના ઉપર આવે છે. આ વેઇટેજની ભૂલ બહુ સૂક્ષ્મ છે અને જુદા જુદા સ્તરે જુદી જુદી રીતે છે. એક ભૂમિકામાં વજન હોવું જોઈએ તો બીજી ભૂમિકામાં એનું વજન ન હોવું જોઈએ, એવું બધું છે. આની અંદર બહુ ટેકનિકલ સબ્જેક્ટ છે. પ્રત્યક્ષની અંદર એ ભૂલ થાય તો નાની પુરુષ કાઢે કે તમે સમજાશો એ બરાબર છે, પણ વજન આપવામાં ભૂલ છે. જો તમે અહીંયા વજન આપો તો તમે આ બાજુ તમારા પરિણામ થયેલા જાય, અહીંયા વજન ન આપો તો આ બાજુ પરિણામ જાય. શાસ્ત્ર પદ્ધતિનો દ્રષ્ટાંત આપો કે સ્વાનુભવ થાય છે, નિર્વિકલ્પ સ્વાનુભવ થાય છે ત્યારે જ્ઞાન પ્રમાણ થાય છે. જ્ઞાન પ્રમાણ થાય છે એટલે યુગ પ્રમાણ જ્ઞાન એટલે દ્રવ્ય પર્યાયનો યુદ્ધ પદ અનુભવ. યુદ્ધ પદ જ્ઞાન કહો, યુદ્ધ પદ અનુભવ જ્ઞાન કહો. એક બીજી બાજુ ઉપયોગને વિચારવામાં આવે તો ઉપયોગનું અવલંબન શુદ્ધ નિશ્ચય નહીનો પદાર્થ જે શુદ્ધ આત્મા છે, સહજાત્મ સ્વરૂપ છે એટલું છે. એટલે એ ઉપયોગને શુદ્ધ નહીં પણ કહેવામાં આવે છે કે શુદ્ધ નહીં દ્વારા અનુભવ થાય. બંને વાત પ્રસિદ્ધ છે શાસ્ત્રમાં અને બંને પ્રકારની વિવિક્ષા કોઈને કોઈ હેતુથી કરવામાં આવે છે. યથાર્થ ન સમજે તો પ્રમાણ ઉપર વજન જાય. જવું જોઈએ નિશ્ચય નહીં ઉપર વજન. એટલે વેઇટેજની જે ભૂલ છે એ સાધનાને થવા ન દે, સાધનામાં આવવા ન દે. એટલે વજન ન જવું જોઈએ. બીજો એક દ્રષ્ટાંત લઈએ મુમુક્ષુની ભૂમિકાનો. આ જરા જ્ઞાન દશાની ઊંચી વાત થઈ ગઈ. કેવી કેવી ભૂલ થાય છે કે આપણે ચર્ચા કરીએ છીએ સત્સંગમાં, ભાઈ મારા પણ કઈ દોષ હોય તો તમે બતાવો. વિનંતી કરે છે એટલે સામો બતાવે છે. ત્યારે પહેલી વાત તો એ રહી કે એના દોષ એને જોયા ત્યારે તો એ બતાવી શકે. કોઈનો દોષ જોયા તારે તો બતાવ, વગર જોયો તો બતાવી ન શક્યા. સામાન્યપણે બીજાના દોષ જોવા એ અનુકૂળ નથી મોમોક્ષની ભૂમિકામાં. બીજાના ગુણ જોવા એ સારી વાત છે, પણ દોષ જોવા એ સારી વાત નથી. પણ હવે જ્ઞાન એવું છે કે ન જાણવું હોય જણાઈ જાય ખરું, ન જાણવું હોય તે પણ જણાઈ જાય. એટલે કહેનાર તો કદાચ એમ પણ શરૂઆત કરે, ઠીક છે હું તો તમારા દોસ્તની વાત કરું પણ તમે પણ મારા દોસ્તની વાત કરજો અને કરતા હો તો કરું. એક તરફી તો વન વે ટ્રાફિક તો નહીં ચાલે. એમ હું તમારા દોસ્તની કોઈ વાત કરું કેમ કે તમારે એ દોસ્તમાંથી નીકળી જવું છે ને સુધારવા છે, તો એમાં તમે મને મદદ કરવા વિનંતી કરો છો માટે હું કહું છું, તો તમારે પણ મને મદદ કરવી પડશે. આ સિચ્યુએશન ઉપર આ ગુણ દોષની ચર્ચા યોગ્ય છે. બરાબર. ત્યારે દોષ બતાવનાર પહેલા તો એમ કે મારું કંઈક પરલક્ષણાની અંદર છે એવું મારો પણ દોષ પહેલો હું વ્યક્ત કરું છું પછી તમારા દોષને વાત કરું. પણ એટલું તો મારું પરલક્ષ ખરું ને, અને એ મારું પરલક્ષ મને અહિત કરતા છે. પણ આત્મીયતા છે અને એકબીજાને એકબીજા પોતાને પોતાના દોષની ખબર ન પડે એટલા માટે મદદ કરવાની ભાવનાથી વાત છે. તો આવું આવું મને લાગ્યું છે, આમ છે જ એમ જો કહેવાની અંદર તો એનું વજન ફેર થઈ જાય. તો દોષ દ્રષ્ટ થઈ જાય. પણ મને ક્યારેક આવું દેખાઈ જાય છે, સંભવ છે કે મારી ભૂલ પણ હોય અને સંભવ છે કે તમારી પણ ભૂલ હોય. તમારે વિચારી જોવાનું રહેશે. પણ હું એમાં સાચો છું એવું જરાક વજન આવે ને તો દોષ દેખાડનાર તરીકે પોતાના સ્થાને બરાબર નથી રહેતો. એવી વિટેજની ભૂલ સત્સંગ યોગ સિવાય નીકળે નહીં. એ પુસ્તક વાંચવાથી ન નીકળે કોઈ દિવસ, કેમ કે દરેકના પરિણામના પ્રકારની યોગ્યતાઓ ભિન્ન ભિન્ન પ્રકારની, અને વાંચનારને મારા કામની વાત આવે એટલું સ્વલક્ષ હોવું એ બહુ મોટી વાત છે. રાય ઉપરથી મોટા ભાગનો તો, અને બહુ ભાગ તો કુતૂહલ વૃત્તિથી, ઘણું જાણવાની જિજ્ઞાસાથી, ઘણું જાણવાના ઉદ્દેશથી, ઘણું જાણવાના અભિપ્રાયથી ઘણું વાંચી નાખે, એમાં અપ્રયોજનભૂત વાતોનો સંગ્રહ થઈ જાય. પ્રયોજન વાતભૂત ઉપર વાત લક્ષ જાય નહીં. આ બધા પ્રકાર તો બનતા હોય છે. એક શબ્દમાંના અનેક અર્થ હોય છે. એક જ જ્ઞાની એક જ ગ્રંથ કરતા એકનો એક શબ્દ જુદા જુદા અર્થમાં વાપરે. એ કોણ એને કહે કે અહીંયા આ અર્થ નહીં કરવાનો ને બીજો આ અર્થ કરવાનો, એના એક અર્થના પછી અનેક થતા હોય, એમાં આ જ લાગવું પડે અહીંયા બીજો ન લાગવું પડે, એવું કોણ કહે? એ પ્રત્યક્ષ સત્સંગ યોગે અનેક પ્રકારની સંભવિત ભૂલો નહીં થવાનો પ્રસંગ છે, અવસર છે. આપણે આત્મસંતુલન કરીને એક આર્ટિકલ લખ્યો છે તત્વાનુશીલનમાં, યા વેટેજની ભૂલ કાઢવા માટે લખ્યો છે. તત્વાનુશીલનમાં એક છે ને આત્મસંતુલન, એ આ વ્યૂ પોઈન્ટ ઉપર લખાયેલો આર્ટિકલ છે. અહીંયા તો એક જુદી જ વાત કરે છે કૃપાળુને કે પ્રત્યક્ષ ગુણ અતિશયવાન નિર્મળ ચેતનના પ્રભાવવાળા વચન છે. વચનોની અંદર આત્મગુણોનો પ્રભાવ છે એમ કે છે, ઉત્પન્ન થયેલા એવા આત્મગુણોનો પ્રભાવ છે. એક તો વચનમાં આ એક વિશિષ્ટતા છે, બીજું વૃત્તિ ક્રિયા ચેષ્ટિતપણું છે. એ ઉપરાંત શું છે, જે સત્પુરુષના પરિણામરૂપ વૃત્તિ છે એની જે ક્રિયા, એટલે ઉત્પન્ન થવું, ઉત્પન્ન થવું, વારંવાર ઉત્પન્ન થવું, એવી જે ક્રિયા છે એમાં ચેષ્ટા છે. ચેષ્ટા એટલે શું? પુરુષાર્થ. આપણે નથી કહેતા આ કામ તમે કરો, કોઈને સોંપીએ તો એમ કે મારાથી નહીં થાય કદાચ, તો કે તમે ચેષ્ટા તો કરજો. ચેષ્ટા એટલે પ્રયત્ન. તો સત્પુરુષની વૃત્તિમાં પ્રયત્ન શેનો છે? સ્વરૂપ રચનાનો, સ્વરૂપને અવલંબવાનો. એટલે એ વાત કરે છે પોતાના સ્વરૂપને અવલંબતા અવલંબતા વાત કરે છે. રાગને અવલંબતા વાત નથી કરતા, વિકલ્પ છે એ વખતે, પણ વિકલ્પનું અવલંબન નથી, સ્વરૂપનું અવલંબન. હા, વિકલ્પ ઉપર વજન એ નથી, રાગ ઉપર વજન નથી, આત્મ સ્વરૂપ ઉપર વજન છે. પુરુષાર્થ વગરનો તો કોઈ જીવ નથી. પણ સવળો અને અવળો બે પ્રકાર પુરુષાર્થ ના છે. તો સવળો પુરુષાર્થ જોવા મળે છે એમ કહે છે. સત્પુરુષ આત્માની વાત કરે છે અને બીજાઓ પણ આત્માની વાત કરે છે, પણ એ પોતે પુરુષાર્થ સહિત આત્માની વાત કરે છે. અવલંબન લેતા લેતા અવલંબનના પુરુષાર્થ સહિત આત્માની વાત કરે છે અને એ પ્રત્યક્ષ યોગમાં જોવા મળે છે. શાસ્ત્રમાં એ જોવા ક્યાંથી મળે? તો પરોક્ષ સૂચના છે. જે ગુણો પુરુષાર્થ પણ એક ગુણ છે અને બીજા પણ ઘણા ગુણ છે, જે ગુણો જોવા મળે પ્રત્યક્ષ જોવા મળે એની અસર આત્મા ઉપર થાય અને એ જ વચનો લખાયેલા વાંચવા મળે, એ જ એના જ વચનો અને જ્ઞાની પુરુષનું પુસ્તક હોય અને વાંચવા મળે એની અસર આત્મા ઉપર જુદી થાય છે, જુદા પ્રકારે થાય છે. બહુ સરસ દ્રષ્ટાંત એનો એ છે કે તમે એક માણસ બીજા માણસનું ખૂન કરતા હોય એને જોઈ લ્યો અને ઓલો તરફડીને મરતો જુઓ તમે, શું બે ચાર ખચ્છરાના ઘા માર્યા અને ઓલો પડી ગયો ને મરી ગયો તરફડીને, લોહી લોહાણ થઈ ગયા, લોહીનો ફુવારા છૂટવા માંડ્યા, મારતો હતો ત્યારે, બરાબર. તો તમે રાત્રે સુવા જાઓ ને ત્યારે સામે આવે બધું એકલા પડો, આમ તો ઉપયોગ ફરી જાય એટલે જલ્દી વિસ્મરણ કરી જાઓ, છતાંય તો કોઈ મળે તો એમ થાય ભાઈ આવું આજ તો જોવા મળ્યું, આજ તો આવું જોવા મળ્યું, આજ તો આવું જોવા મળ્યું, કેટલી બધી અસર આવે છે. અને એકલા પડો ત્યારે તો સામે આવ્યા વિના રિયલી એ તમે એક જ દ્રશ્ય જોયું છે. એ માણસ મરી ગયા પછી એના 10 ફૂટા છાપામાં આવે અને ત્યારે કોમ્પ્યુટરાઇઝ કરીને એને આ રીતે માર્યો હોવો જોઈએ, આ રીતે માર્યો હોવો જોઈએ, બધું આવે છાપામાં, એનું વર્ણન આવે, એની અસર ન આવે. તમને એ છાપું વાંચ્યું હોય તો તમે ભૂલી જાવ ને રાત્રે મૂકી વખતે તમને યાદ ન આવે કે મેં આવું કોઈનું ખૂન થયું કે છાપું વાંચ્યું છે. એટલે જીવને પરિણામ ઉપર અસર ઉભી રહે છે એ બોધની પ્રાપ્તિ છે. શું છે? જીવને જે પરિણામ ઉપર અસર આવે છે એ જ એને ઉપકારી થાય છે, એ જ એને લાભનું કારણ થાય છે. અસર ન આવે એટલે જ્ઞાન શુષ્ક થયું અને અસર આવી એટલે એ ઉપદેશમાં ભીંજાણો. આ ચોખ્ખી વાત છે. તો કે પરોક્ષની અસર નથી આવતી, પ્રત્યક્ષની જે અસર આવે એ પરોક્ષની અસર ન આવે. પ્રત્યક્ષ પરોક્ષ ઉપર આપણે ચર્ચા ઘણી વાર ચાલે છે સત્સંગમાં. પ્રત્યક્ષનો કોઈ ઓલ્ટરનેટિવ જ નથી. આ ક્રિકેટની મેચ ટીવી ઉપર દેખાડે છે, 8-10 કેમેરા ત્યાં ગોઠવેલા હોય છે અને બધા ટીવી ઉપર ત્યાંની સ્લો એક્શનથી માંડીને બધું દેખાડી શકે છે. એ તો પ્રત્યક્ષ જોવા ન મળે તમને, એક જ એંગલ ઉપર તમે બેઠા છો. અને એ પણ જ્યારે પેલો ફટકો મારે ત્યારે તમને મટકું મારી મારી દીધું હોય તો એ તમને જોવાય ન મળે, કારણ કે ફરીને ક્યાંય રિપીટ નથી કરવાનો. અને બરાબર ફટકો મારે ને તમારા આંખનું મટકું લાગી ગયું, આંખ વેચાઈ ગયું, તો એ દ્રશ્ય તમારે જાય. અને ટીવી ઉપર તો ઘણી સગવડ, છતાં પણ લોકો હજારો રૂપિયાની ટિકિટ ખર્ચીને, શારજામાં આવતું હોય તો ત્યાં પ્લેનની ટિકિટ ખર્ચીને જાય, ધંધો મૂકીને જાય, પોતાનું કામ ધંધો છોડીને જાય, ત્યાં હોટલોના હજારો રૂપિયા ખર્ચે, ટિકિટના હજારો રૂપિયા ખર્ચે. કેમ? એ પ્રત્યક્ષ જોવામાં જે એને આનંદ માણવો છે ને, એ ટીવીના સ્ક્રીન ઉપર એ આનંદ માણવા નથી મળતો. જે અસર એ પ્રત્યક્ષમાં લે છે ને. બીજો દ્રષ્ટાંત, તમે એકને એક એક્ટર એક્ટ્રેસને સિનેમામાં જુઓ છો અને ત્રણ ત્રણ કલાક સુધી સતત જુઓ છો, કઈ પ્રકારના હાવભાવ તમારી સામે કરે છે શું? અને એવા એના પિક્ચર તમે એક જ માણસને અનેક વાર જુઓ છો, એ માણસ પ્રત્યક્ષ જોવા મળે ત્યારે કેટલો ફેર પડે છે? એનો એ જ માણસ છે, કઈ ફેર નથી. પ્રત્યક્ષ ને પરોક્ષ માં જળ ચેતન જેટલો ફેર છે, સાવ સાચી વાત છે. જીવતો ને મળદો તમે જોડું મળદું જુઓ છો, તમે સ્ક્રીન ઉપર તમે મળદું જુઓ છો, ત્યાં ચેતન નથી, પ્રત્યક્ષ માં ચેતન છે. એની અસર જ જુદી આવે આખી. શાસ્ત્ર વાંચો તેને તો પુરુષનું વચન વાંચો ને એને તમે કૃપાળુજીને તમે નજરે જુઓ અને કૃપાળુજીના વચનો વાંચો, એમાં સો છ નો ફેર છે. કેટલો બધો ફેર છે? સો અને છ નો ફેર છે. કારણોનો આંખ બાદ થઈ જાય, કેટલો બધો ફરક પડે. કેમ કે વૃત્તિક્રિયા ચેષ્ટિત પણ છે, એ ચૈતન્યમાં હોય છે. પ્રત્યક્ષ હોય ત્યારે એમની વૃત્તિક્રિયાની ચેષ્ટા દેખાય, અને દેખાયને જે અસર આવે એ વાંચીને અસર આવે નહીં. બીજો જે જ્ઞાન દશા છે ને, એ વેદન માંથી ઉત્પન્ન થયેલી છે, અનુભવ પદ્ધતિથી પ્રાપ્ત થયેલી સ્વસંવેદન રૂપ દશા છે. જો તમે કોઈનું વેદન જુઓ તો તમને વેદન આવે, જોવામાં આ અસર આવે. વેદન છે તો એની અસર તો તરત જ આવે છે. નિર્મળ છે, શાંત છે, સંવેદન રૂપ છે, અંતર્મુખી પરિણમન છે, એ બધું જે જોવા મળે ત્યારે એવું પરિણમન થવાની પરિસ્થિતિ યોગ્યતા વાળા જીવોને ઉત્પન્ન થવાની. કેટલી કારણરૂપ દશા છે એમ કહેવાય, એ કાંઈ કરી દેતા નથી, પણ છતાં પેલા ને એમ લાગે છે કે આ જોઉં છું ને મને આમ થાય છે, માટે એને મને કહ્યું, અલા મને કરી દીધું, અલા મને કરી દીધું. વ્યવહાર કેવી રીતે થાય? એ વસ્તુ જોવા જ ન મળે ને અસર કેવી રીતે આવે? કે જ્ઞાની પુરુષનું મૌન પણ સ્વરૂપ સ્થિરતા નું કારણ બની શકે છે. કારણ સંભવે, સ્વરૂપ સ્થિરતાનું કારણ સંભવે, કેમ કે પરિણામ જોવા મળે છે. ત્યાં વચન ભલે ને ન હોય કઈ વાંધો, પરિણામ જોવા મળે. વેદન વેદન ને ઉપજાવે, રડવું રડવું ને ઉપજાવે, હસવું હસવું ને ઉપજાવે, વેદન વેદન ને ઉપજાવે. નિમિત્ત નૈમિત સંબંધ નું વિજ્ઞાન છે, સાયન્સ છે. એટલે કૃપાળુદેવ નો જે પ્રત્યક્ષ પુરુષ ઉપર નો વજન છે અને પાછળ મર્મ છે, આખો પારમાર્થિક દ્રષ્ટિકોણ છે, જીવને પૂર્વ સમાગમ યોગ પ્રાપ્ત થાય એવો વિશેષ પ્રયત્ન કરતો દેખાયને પ્રત્યક્ષ સમાગમ પ્રાપ્ત થયા કરે એવો પ્રયત્ન એને કરવો જોઈએ. એ કરવા યોગ્ય છે. બીજું બધું ગાય કરીને પણ પ્રત્યક્ષ સમાગમ જો વિશેષ રહે એવું કરવા યોગ્ય છે. આ પ્રત્યક્ષ યોગ સંદર્શનમાં એમણે વાત કરી છે. કેવા યોગના અભાવે યોગ ન હોય તો, યોગ હોય ત્યારે શાસ્ત્રાર્થ નહીં લેતો એમ કે છે. તમારે પ્રત્યક્ષ છોડીને શાસ્ત્રાર્થ નહીં લેતો. આ ક્રિયાવાદી હોય, રૂઢિમાં આવી ગયા હોય, આ દશા થાય. વ્યાખ્યાન ચાલતું હોય ને સામાયિક લઈ જાય, મારા લઈને બેસી જાય, અણસમજણના પ્રકાર છે. તેવા યોગના અભાવે સતસ્રોતનો પરિચય અવશ્ય કરીને કરવા યોગ્ય છે. યોગ ન હોય તો પરોક્ષ વચનોનો આધાર લે, પ્રત્યક્ષ મળે ચાલે એ વાત રહેતી નથી. એમાં સ્વંગુરમાં એવું થયું ત્યાગી જેવા હતા, વિદ્વાન જેવા પણ હતા. મને તો હું કઈ ગુરુદેવના વ્યાખ્યાનમાં, સ્વામીજીના વ્યાખ્યાનમાં હું કઈ જાણતો નથી. મને કે આચાર્યોના વચનોના શાસ્ત્રો છે આપણી પાસે, તો છઠ્ઠા સાતમા ગુણ સ્થાને બેઠા હોય એના વચનો અવલંબન લઉં કે ત્યાં સાંભળવા જોઈએ તો ચોથા ગુણ સ્થાન વાળાના વચનો અવલંબન લઉં. એવું થઈ ગયું ચેતન દિવસ ને ઉપાડી ગયા હતા. પછી મને કામને જો આમને યાર વાત કરી, સારી વાત કરતા હતા. પતિ એવા માટે બહુ ચર્ચા કરવા જેવી નથી. મુસ્તાન ગણવા માંડી મારે આચાર્યના હુસન કરે નહીં કાલમાં આવે. તો કઈ માનતા હશે એવું લાગ્યું, ત્યાગ ઉપરથી કઈ પાંચ પાડું કઈક લાગ્યું. અંતપત્ર એવું કઈક બોલતા હતા, પણ પછી સમજાવ્યું કે આમાં કઈ છે નહીં. સત્સૃત અહીંયા બહુ સરસ વ્યાખ્યા કરી છે. જે સંસ્કૃત વાંચવા યોગ્ય છે, સેવન કરવા યોગ્ય છે, એ સંસ્કૃત કેવું છે? શાંત રસનું જેમાં મુખ્યપણું છે, શાંત રસનું મુખ્યપણું છે, આત્માની શાંતિની મુખ્યતાથી કેમ કે શાંત રસ પરિણમતા પરિણમતા એ વચમાં લખાયેલા છે. શાંત રસના મુખ્ય પણ છે અને જીવને પ્રયોજન પણ પોતાની શાંતિનું છે, આત્મશાંતિ. કેમ કે સંસારમાં જીવ અશાંત છે, શાંત રસના હેતુએ જેનો સમસ્ત ઉદ્દેશ છે એ સંસ્કૃતિના જે ઉદ્દેશ છે એ પણ શાંત રસ પ્રાપ્ત થાય એવા હેતુથી કરાયેલો છે. એટલે જે આત્મશાંતિની ચાહનારાઓ જીવ હોય છે એને માટે સત્સંગ છે એ શાંત રસમાં નિમિત્ત થાય છે. સુદાની જીને આત્મશાંતિ જોઈતી હતી. દિગંબર શાસ્ત્રો એમણે વાંચેલા પણ એ દિગંબર શાસ્ત્રોની અંદર સત આવશ્યક જે ગ્રસ્તના છે એમને વાંચેલા અને ગુરુદેવના પ્રવચનોમાં એમણે એમ વાંચ્યું કે સત આવશ્યક છે એક જ આવશ્યક છે. ત્યારે આત્મશાંતિના ચાહક જીવે તેમાંથી શાંત રસ પકડ્યો કે આ છ પ્રકારના વિકલ્પમાં આકુલતા છે અને આ જે એક જ આવશ્યક છે તો નિર્વિકલ્પ શાંતિની વાત કરી છે એમને. એક જ આવશ્યક છે શું કે જે નિર્વિકલ્પ શાંતિમાં શુદ્ધ ઉપયોગમાં આવી જાય એક જ આવશ્યક છે. એ તો પોતે આકુલતા અનુભવતા હતા, શાસ્ત્રોમાંથી આકુલતા આકુલતા અનુભવતા હતા, ધ્યાન કરીને આકુલતા અનુભવતા હતા, પૂજા ભક્તિ કરીને આકુલતા અનુભવતા હતા. એમને એમ લાગુ કે આ કહેનાર છે, આત્મશાંતિ બાજુ લઈ જવાની વાત કરે છે, માટે પ્રત્યક્ષ મારે જવું જોઈએ. એટલે મેં પ્રત્યક્ષ જવાની તૈયારી કરી નાખી, આવી ગયા પહેલા નોલેજી તકે. કેમ કે શાંતિ જેવી છે, શાંતિ શાંત રસનો હેતુ જોયું એમનો. એ વચનોમાં એમણે શાંત રસનો હેતુ જોયો કે શું કરવા છટ આવશ્યક ના પડે. તો આગળની વાત છે, આગળ અને અધ્યાત્મમાં આ ફરક છે, બંને દરેક જુદું છે. આગમ છે એ સિદ્ધાંતની ચર્ચા કરે છે અને યથાર્થ ચર્ચા કરે છે, ત્યારે અધ્યાત્મ છે એ તો અનંત શાંતિનો પિંડ જે આત્મા છે એનો આશ્રય કરાવે છે. ડાયરેક્ટ વાતે છે અધ્યાત્મમાં. એટલે જેને આત્મશાંતિની ચાહના હોય એ તરત અધ્યાત્મ ઉપર આવે છે. ગમે તો હજારો વાતો છે, મારે કામ આત્મશાંતિનું છે, મારો મતલબ મારું પ્રયોજન આત્મશાંતિ એવી રીતે વાત છે. એટલે લિંક મળે છે ને, એટલે લિંક મળે છે. આ તો હજી નિમુખ શું કહેવાય, પણ પોતાની આકુલતાને ન પકડતો એ શાંતિને ક્યાંથી પકડે? મને ક્યાં ક્યાં કેટલી આકુલતા થાય, એ અશાંતિ છે. એટલે એને અશાંતિ સ્થૂળ પરિણમન છે એ જ ન સમજાતું હોય, અને એમાં એનો રસ આવતો હોય તો કોઈ રીતે શાંતિ મટે નહીં, મટાડી શકે નહીં. શાંતરસના હેતુ એ જેનો સમસ્ત ઉપદેશ છે, જેટલો ઉપદેશમાં પ્રકાર છે એનો ગુરુ રસ્તો જોવા મળે છે. આત્માને શાંતિ બાજુ લઈ જાય છે, આત્માને શાંતિ બાજુ લઈ જાય છે. અને સર્વે સર્વે રસ શાંતરસ ગર્ભિત જેમાં વર્ણેલા છે, પછી એમાં અનેક રસની વાત આવે છે. પણ એમાં બધામાં શાંતરસ ગર્ભિત છે. સૌર્ય રસની વાત આવે, પુરુષાર્થની વાત આવે, સૌર્ય રસ નહીં આવે, પણ એ શાંતરસ બાજુ લઈ જાય છે. નવે નવ રસમાં શાંતરસ છે, નવે નવ રસમાં શાંતરસ છે. એ જે શાંતરૂપ પરિણામે છે, અથવા જેની દ્રષ્ટિ પરમ શાંત સ્વરૂપ એવા આત્મા ઉપર છે, એ ગમે તે રસથી વાત કરે તો પણ એમાં શાંત રસ છે. એવા શાસ્ત્રનો પરિચય તે સત્સૃતનો પરિચય છે. એવા શાસ્ત્રોનો પરિચય કરવો, માત્ર વાંચી જવું એમ નહીં પણ પરિચય કરવો. પરિચય કરવામાં શું છે, ભાવાત્મક પહેલું છે. પરિચય કરવામાં એના ભાવ શું છે એ પકડવું છે. શબ્દ છે તો વાચક છે, એનાથી પહેલો તો અર્થ વંચાય છે. પણ અર્થ જ્યારે સાધક થાય ત્યારે એનો જે વાચ્યભૂત ભાવ છે એ સાધકનું સાધ્ય થાય છે. અર્થ સાધક છે અને જ્ઞાન રસ સાધ્ય છે. શાંતરસ એમાંથી સાધ્ય થાય છે. જ્ઞાન રસ કયો કે શાંતરસ કયો કે આત્મરસ કયો કે ચૈતન્ય રસ કયો કે અમૃત રસ કયો, એ સાધ્ય છે. એમાંથી વાંચવા વાંચવામાં પદ્ધતિ છે, પરિચય કર્તવ્ય છે. એમ કીધું વાંચું જોવું નહીં, પરિચય કર્તવ્ય છે. કયા ભાવથી લખાણું છે, એ લખનારે કેવી રીતે પરિણમીને લેખો છે, ભગવાનને જ લખે છે કે એકાંતમાં આચાર્યોના શાસ્ત્રો વાંચીએ છીએ ત્યારે આનંદની બૂંદ બૂંદ ટપકે છે. એમાં આનંદની બૂંદબૂંદ ટપકાવી છે એમણે, પોતે આનંદમાં પરિણમન કરતા કરતા લખ્યું છે એમ જોયું એમણે. જંગલમાં મુનિરાજુએ આત્માના આનંદમાં પરિણમતા પરિણમતા બધા વચનો એમ જોયું એમણે. કેવી રીતે વાત કેવી રીતે આવે છે, ગુરુજી તો બહુ મહિમા કરતા. ભાવલિંગી સંતને વાત આવે એટલે વિઝોર થઈ જાય પોતે. અને સામે કોઈ મને બેઠા હોય ને બોલતા હોય ને એવી રીતે વાત કરે, એવી રીતે એમ કે અનુભવમાં આનંદના અનુભવમાં કલમ બોલું બોલીને નવી હોદી ને પમત્તો ને અપમત્તો જાણગો જુદો ભાવો કેવી રીતે લગતા હશે. ખાલી શબ્દો ન પકડાય પણ ભાવ એ વખતે વંચાવા જોઈએ. તો એ સત્સૃતનો પરિચય કર્યો ગણાય. નહીં તો વાંચવામાં ભણ્યા હોય એટલે વાંચી શકે એમાં કંઈ મોટી વાત નથી. પરિચય કરવો એ બીજી વાત છે. સત્સમાગમ કરવું એ પહેલી વાત છે, અને સત્સમાગમ ન કરવો તો સત્સુ જ વાંચી જવું એમ નહીં, એનો પરિચય કરવો એમ કીધું. સહેજે સહેજે વાત આવે છે.
Thank you.